ભક્તિની ક્લિયર ડેફિનેશન જેમ જેમ આની છે ને સમિતિની એક્ઝેક્ટલી ભક્તિ એટલે
વિરમણ અટક
કંઈ પણ
કંઈ પણ પ્રવૃત્તિ ન કરે
એટલે ભક્તિની સાથે ને કંઈ લેવા દેવા નથી મુક્ત શબ્દ સાથે ને કંઈ લેવા દેવા નથી
ના ગુપ્તિ એટલે મન વચન કાયાના યોગોની શક્તિને સમાવી દેવી એ ગુપ્તિ ગુપ્ત થઈ ગયું આપણું શક્તિ સાહસ જે કંઈ સમૃદ્ધ ગુણની એ બધી શાંત ગુપ્ત કોઈને ખબર ન પડે એવી રીતે ગુપ્તિ એટલે સમાવી દેવું ગુપ્ત કરવું
ખબર પડે
નહીં ગુપ્ત કરવું નહીં તો પ્રગટ થાય ગુપ્તનો વિપરીત થાય પ્રગટ અહીંયા શું કહ્યું છે અને તમારો શું પ્રશ્ન છે હા કર્મબંધ તેને થતો નથી એમ આગમમાં કહ્યું છે કોઈ પણ સમિતિનું પાલન કર્યું હોય તો આ પરિણામ જ છે પછી મુનિ આ મુનિને શ્રાવક સાધુ સાધક એ બધા કોઈ ભેદ ન રહે એમાં કંઈ એણે દીક્ષા લીધી માટે એને ન લાગે અને આપણને લાગે એવું નથી સૂત્ર શું છે સમિતિપૂર્વક સમિતિ હવે આપણે કર્મબંધ શેનાથી થાય કર્મબંધની વ્યવસ્થા કર્મબંધની વ્યવસ્થા જૈન શાસનમાં શેના આધાર ઉપર છે પત્રાંક 567 પત્રાંક 567 જે આત્માનો અંતર વ્યાપાર એટલે અંતર પરિણામની ધારા તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે માત્ર શરીર ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી એટલે બંધ અને મોક્ષ કર્મથી આત્માનું બંધાવવું અને આત્માનું છૂટવું આ જે વ્યવસ્થા છે જૈન દર્શનમાં એ કર્મની વ્યવસ્થા છે બંધ અને મોક્ષ બંધ ક્યારે થાય અને મોક્ષ ક્યારે થાય આત્મા કર્મથી ક્યારે બંધાય અને આત્મા કર્મથી ક્યારે છૂટે એ આખી વ્યવસ્થા જે જૈન દર્શનમાં અથવા વિતરાગ પરમાત્માએ કહી છે અન્યત્ર આવી વ્યવસ્થા જોવા મળતી નથી તો એનો આધાર શું છે એનો હેતુ શું છે તો કે આત્માનો અંતર વ્યાપાર એટલે આત્માના અંતર પરિણામની ધારા અંતર પરિણામની ધારા અંતર પરિણામની ધારા એટલે આત્મામાં પરિણામ શું થયું જે સંયમમાં છે સમિતિપૂર્વક છે યત્નાપૂર્વક છે એની અંતર પરિણામની ધારા શું છે અહિંસક છે ને સાવધાની છે અંતર પરિણામની ધારા અહિંસક કે હિંસક અહિંસક ધારા છે અંતર પરિણામની ધારા અહિંસક છે હિંસક નથી એટલે એક પ્રવૃત્તિમાં પોતાના પરિણામ પ્રમાણે બંધ થતો હોય શરીરની ચેષ્ટા પ્રમાણે નહીં તો તે વખતે એ માનો કે મુનિ ચાલે છે પણ સર્વ જગતના જીવોના કલ્યાણની મંગલની ભાવના એની અંદર છે તો અંતર પરિણામની ધારા પૂર્ણપણે અહિંસક છે. તો તે સમયે કદાચ આવો કોઈ સૂક્ષ્મ જીવ, હવે આપણે વિચાર કરીએ એટલે આપણે આ તો કહીએ કે ભાઈ પૃથ્વી કાંઈના જીવો છે એ કંઈ ને કંઈ પ્રકારની ચાલવાની પ્રવૃત્તિ કરે તો શું થાય? હિંસા થાય. વાયુ કાંઈના જીવો છે એ કંઈ બોલવાની પ્રવૃત્તિ કરે અથવા ચાલવાની કરે તો પણ હિંસા થાય. તો આ બધા સૂક્ષ્મ જીવો છે, જો એની તમે એકાંતે માત્ર એ પરિણામથી, ચેષ્ટાની પરિણામથી વિચાર કરો તો એ પરિણામમાં હિંસા છે. પરંતુ જે જેના નિમિત્ત થયો છે એના ભાવ પરિણામની વિચાર કરો તો હિંસા છે. ભાવ પરિણામથી હિંસા છે. હવે એ વાતને સમજવી પડે કે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ જીવની આંતર પરિણામની ધારા, એટલે કે એ સતત ઉપયોગવંત, સતત જાગૃત, જેને સમિતિ કહીએ, યત્ના કહીએ, જૈણા કહીએ, સાવધાની કહીએ, એ રીતે જાગૃત હોય તો એ ભાવથી પૂર્ણપણે અહિંસક છે એ અપેક્ષાએ. એટલે અહીંયા ઉદાહરણ આપ્યું કે આસક્તિ અથવા મૂર્છા એ પરિગ્રહ, એવી રીતે આંતરિક પ્રમાદ એટલે કે અંતરના પરિણામની ધારામાં જો હિંસા હોય તો તે હિંસા. આંતરિક પરિણામની ધારામાં જો અહિંસા હોય તો તે અહિંસા. એ અહીંયા આગમમાં જે કહ્યું છે એ આગમમાં સાથે સૂત્ર આપ્યું છે, મૂર્છા પરિગ્રહ ઇતિ ચ. જેમ પરિગ્રહની મૂર્છાને પરિગ્રહ કહ્યો છે, પદાર્થને પરિગ્રહ કહ્યો નથી. એમ અહીંયા થતી કોઈ પણ દ્રવ્ય હિંસા થાય છે, પણ એની સાથે પરિણામની ધારા જો અહિંસક હોય તો તે સમયે તેને મુનિને એ હિંસાનું કર્મ બંધ, બંધ નથી થતો, હિંસા થાય છે, હિંસા થાય છે પણ બંધ નથી થતો. કેમ કે બંધની અને મોક્ષની વ્યવસ્થા શું છે? કોઈનું મરી જવું, વધ થવો, ઘાત થવી, એ છે કે પોતાનું પરિણામ. ખૂન કર્યું ને ઓલો બચી ગયો, બચી ગયો, હિંસા ન થઈ, બંધ પડ્યો કે નહીં? શેના કારણે બંધ પડ્યો? પણ ઓલો મહિરો તો નથી, જીવતો જાગતો સામે ઉભો છે, પણ એના ભાવમાં હિંસા. અહીંયા 388મી ગાથામાં બહુ સરસ વાત મૂકી છે એ નહીં વાતને, આ બધી આગમની ગાથાઓ છે. આ ધર્મની સૂક્ષ્મતા જેને કહીએ કે ધર્મ, આત્માનો ધર્મ આત્મામાં છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે? બહાર. આપણે જ્યારે જ્યારે મૂલ્યાંકન કરશું ત્યારે ક્યાં કરીશું? બહારમાં કરીશું. કેમ કે પરિણામોનું અવલોકન કરવાની આપણી દ્રષ્ટિ કેળવાતી જ નથી. એટલો બધો જીવ બાહ્ય છે કે બધી જ વસ્તુ એને બાહ્ય પરિણામથી જ સમજ મળે, બાકી ન મળે. કે તમે આ મારીને આનું કર્યું એ છૂટી ગયું, બસ નિર્દોષ છે. કોર્ટમાં જજમેન્ટ આવે નિર્દોષ, એટલે એને છાપ કઈ લાગે? એ હિંસક ખરો કે નહીં? એને કોઈ પણ પ્રકારનું પાપ કર્યું તે પાપી ખરો કે નહીં? પણ કોર્ટમાં તો છૂટી ગયો પુરાવાના અભાવે. તો હવે પાપી ખરો કે નહીં, શું કહેવું એને? કે એને ધર્મી કહેવું? કોઈ પાપી છે. અહીંયા લખ્યું છે જીવનું મૃત્યુ થાય કે ના થાય, જે યત્નાપૂર્વક કાર્ય નથી કરતો તેને હિંસાનો દોષ લાગે જ છે. સામે કોઈ જીવ મર્યો કે ન મર્યો, જીવનું એટલે બીજાનું, પોતાનું નહીં. આ 388 વાંચવામાં પાછી ભૂલ ન થાય. જીવનું મૃત્યુ થાય કે ન થાય, ચંદ્રિકાબેન પકડાય છે વાત? નહીં તો આપણે ધીરે ધીરે ચાલશું. જીવનું મૃત્યુ થાય કે ન થાય, એની સાથે સંબંધ નથી. જે યત્નપૂર્વક કાર્ય નથી કરતો, જો આટલી સૂક્ષ્મતા, મારવા માટે કરે છે એવું નહીં, યત્ન એ કોઈની રક્ષાનો ભાવ જ નથી એને, તો એને કયો દોષ લાગે છે? ઓલો બચી ગયો હોય તોય. શું કામ? એને જીવને બચાવવાની કોઈ જાગૃતિ, કોઈ પરિણામ, કોઈ ભાવધારા એના વ્યવહારમાં નથી, એના અંતરમાં નથી. મરવું હોય તો મરે, આડા આવશે જાય, જેનું જે થવું હોય તે થાય, આ પ્રકારની એની ભાવધારા છે. લાગે ભાગે લોહીની ધાર મારા ઉપર નહીં, પથરો ફેંકે અને પાછો કે મારા ઉપર નહીં. હિંસાનો દોષ લાગે છે, પરંતુ સમિતિયુક્ત હોય અને ક્યારેક હિંસા થઈ જાય તો પણ કર્મબંધ નથી થતો. હવે પ્રશ્ન આપણે કયા સંદર્ભમાં વિચારવાનો છે? આત્માને કર્મબંધ થાય છે કે નહીં? પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિનું પરિણામ પણ થાય છે. જયશ્રી, પ્રવૃત્તિનું પરિણામ પણ થાય છે, પણ પ્રવૃત્તિ કરનાર જેને કારણે એને કર્મબંધ થવો જોઈએ, અને કર્મબંધ થવાનો આધાર શું? તો કે પ્રવૃત્તિ કરનારની અંતર પરિણામની ધારા, એનો અંતર વ્યાપાર, એ એકદમ જાગૃત છે, શુદ્ધ છે, પવિત્ર છે, નિષ્પાપ છે, સર્વ જગતના જીવોની કરુણા એના હૈયે વસી છે, સર્વ જીવની રક્ષા કરવાનો ભાવ જેની અંદર ઉલસી રહ્યો છે અને જીવન જીવી રહ્યો છે, પરિણામે ક્યાંક ને ક્યાંક જીવની હિંસા થઈ ગઈ છે. આને કર્મબંધ થતો નથી, જીવની હિંસા નથી થઈ એમ આગમનું કેવું? આપણે જો અડધું સમજ્યું તો કંઈક શાસ્ત્રમાં લ્યું, આ મુનિ હિંસા કરતી હિંસા નથી, હિંસા નથી એમ નથી કીધું. કર્મબંધ જો આપણે બેને જુદા નહીં પાડી શકીએ તો આ તત્વજ્ઞાનની સૂક્ષ્મતા પકડાશે નહીં. કેમ કે તો પછી જે બાહ્ય પરિણામ થયું એના આધાર ઉપર જ આપણે નિર્ણય લઈએ. હવે સમયસાર શાસ્ત્રની અંદર આ વાતને ઇથી સૂક્ષ્મ લીધી છે, પણ ત્યાં એને આ ભાવધારાને ગૌણ કરી એટલે વાત પકડાતી નથી. ત્યાં એમ કહ્યું કે કોઈ પણ જીવનું જીવવું કે મરવું એ કેને આધીન છે? એના આયુ કર્મને આધીન. તું ભાવથી પણ એને જીવાડી શકતો નથી અને ભાવથી પણ મારી શકતો નથી, માટે તું કંઈ કરતો. હવે એ એકાંત આવ્યું એટલે ઓલો ભાવમાંથી ગયો, કારણ કે એણે આ પરિણામ ઉપર કીધું કે હિંસા થવી ન થવી, જીવનું જીવવું કે મરવું એ એના કર્મને આધીન છે, તને નથી, માટે તું લાગે ભાગે લોહીની ધાર કર. ભાવ ભૂલી ગયો કે ભલે હિંસા થાય તો પણ તને કર્મબંધ નથી, અને આ જો તું કાંઈ ન કર અને કોઈની હિંસા થાય કે ન થાય તો પણ તને કર્મબંધ તો છે. એટલે જીવનું જીવવું કે મરવું એના આધાર ઉપર બંધ નથી. હવે ત્યાં જે વાત આવી છે એના ઉપર થઈ, જીવના જીવવા ને મરવા ઉપર થઈ, કે એ જીવે છે કે મરે છે એનાથી તને બંધ ન થાય, કેમ કે એનું જીવન તારા હાથમાં નથી, તો મરવાનો છે ત્યારે મરશે. આ વાત એકાંત જ્યારે આવે છે અને આવા પુરુષો જ્યારે આપણને મધ્યસ્થ ભાવથી કહે છે કે એ જીવે કે ન મરે, મરે એની અરે ક્યાં સંબંધ હતો તારો? તારો કર્મબંધ કેની સાથે સંબંધ છે? એના જીવવા ઉપર તારો બંધ છે? એના મરવા ઉપર તારો બંધ છે? તો કે ના, તારા ભાવ ઉપર. તે એને મારવાનો ભાવ કર્યો, એ બચી ગયો, એ એનો કર્મ, એનું પુણ્ય. પણ એથી કરીને તું છૂટી ગયો, તારું પરિણામ દૂષિત અને એનું પુણ્ય જોરદાર. ખ્યાલ આવે છે? તારું પરિણામ દૂષિત, હિંસક, અને એનું પુણ્ય જોરદાર, એટલે તને બંધ ન પડે.
ભાઈનો જીવ તો આવ્યો છે, એમાં કે જીવન નથી. એટલે કે બીજી
આ સમજવાનું, આ સૂક્ષ્મતા, શાસ્ત્ર વાંચીએ પણ શાસ્ત્રના મર્મને પકડવો અને એકાંતમાં ક્યાંય ખેંચાઈ ન જવાય અને તત્વનો નિર્ણય તત્વ પ્રમાણે જ થાય. તત્વની વ્યવસ્થા જ્યારે કર્મબંધની વાત કરતા હોય ત્યારે આપણે હિંસા ઉપર એની ગણતરી કરીને કરીએ. આ શું લખ્યું છે? આવું બધું હોય કંઈ? હિંસા થાય તો એને લાગતી નથી, એને કર્મબંધ થતો નથી. હિંસા થાય તો કર્મબંધ થવો જ જોઈએ, અને નો થઈ તો કર્મબંધ ન થવો જોઈએ. ના તોય થાય, તો પણ થાય, કારણ કે એના પરિણામમાં અહિંસક પરિણામ એના નથી. તો જે વાત આપણે કરી હતી, ચાલે છે ઘણી વાર અત્યારે, સૂત્ર જ ચાલે છે કે શુદ્ધ ધર્મ હોય તો શુદ્ધ ધર્મથી જ જીવનું પરિણામ મુક્તિનું થાય. અશુદ્ધ ધર્મ ગમે તેટલો કરે એ અશુદ્ધ ધર્મ મુક્તિનું સાધન બની શકે નહીં. અને શુદ્ધ અને અશુદ્ધ એનું પરિણામ એની પોતાની ધર્મ સેના માટે કરવો છે, હેતુ શું છે? મુક્તિ માટે કરવું છે. તો મુક્તિ માટે કરેલું નાનું પછાણ પણ તને મુક્તિ તરફ લઈ જાય અને મુક્તિના હેતુ વિના સંસારના અહિક ભાવથી, લૌકિક ભાવથી, અનેક પ્રકારના આગ્રહથી અથવા તો પોતાની અહમભાવથી ગમે તેટલી કઠિન તપશ્ચર્યા કરી હોય તો એ મુક્તિનું કારણ બની શકે નહીં. કારણ કે ક્રિયા એ મુક્તિનું કારણ નથી બનતી. આ આત્માની મુક્તિ અને બંધની વ્યવસ્થાની વાત છે. તો આત્મા સંબંધિત વિચાર કરો કે આત્માના ભાવધારા ઉપર બંધ અને મોક્ષની વ્યવસ્થા છે. તો આ ભાવધારા ઉપર લક્ષ જવું જોઈએ. આ બહારના ઉપર લક્ષ જાય કે આમ થયું ને, બે રીતે થાય છે. દ્રવ્ય હિંસામાં કરનાર કરે છે એ પોતાના ભાવથી કરે છે, અને પરિણામ થાય છે એ તે જીવનું પરિણામ છે. મરવું ન મરવું આયુષ્યનો યોગ હોય ત્યાં સુધી એ જીવ બચે. ડોક્ટર જ્યારે કોઈ પણ પ્રકારની સર્જરી કરે તો બધા જ દર્દીઓ મરે એવું નથી. કયો મરે છે? જેનું આયુષ્ય પૂરું થયું છે મરે છે, અને જેનું આયુષ્ય પૂરું નથી થયું જીવે છે. એમાં ડોક્ટરના ભાવધારાની સાથે કયો સંબંધ છે? કે અહીંયા મર્યો એટલે તને બંધ પડ્યો હિંસા, અને બચી ગયો એટલે ન પડ્યો. એની ભાવધારા હિંસક નથી, એ જ્યારે હા એને બંધ ન પડે એ ત્યારે એ કામ કરતા એને બંધ, કારણ કે ભાવધારા એની હિંસક નથી. એનું પ્રણિધાન શુદ્ધ છે. મુનિનું પ્રણિધાન સર્વ જીવોની રક્ષા કરવાનું છે. આ સમી તમે જ નિર્ણય આપો ને, અભ્યાસ તમે કર્યો છો, હું તો આગમ ઉપર છું. એ જે વાંચ્યું હોય એના આધાર કે કઈ નહીં, અહીંયા આગમના આધારથી વાત. કેમ કે ઘણી ઘણી વાતો ઘણા ઘણા નામે ચડાવીને ઘણી ઘણી કથાઓ ચાલે છે. જે આત્માને નથી માનતા એ વળી એમાં એમાં ક્યાંથી વાત આવશે? બુદ્ધનો ધર્મ તો અનાત્મ ધર્મ છે, અનિત્યતાનો છે. એનું આખું દર્શન, એનો પાયો શું છે? અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. આ સૌગત ધર્મનો પાયો છે. હવે શું આપણે એની ચર્ચા કરવી? એટલે આપણે અસંગત વાતને જોડવી નહીં. અત્યારે જૈન દર્શન કહે છે કે કર્મબંધની વ્યવસ્થા, એ બૌદ્ધમાં પણ નથી કર્મબંધની વ્યવસ્થા. કર્મબંધની વ્યવસ્થાનો પાયો આત્માના અંતર પરિણામ અથવા અંતર વ્યાપાર છે, અને અંતર વ્યાપાર આત્માને જ હોય, બીજા કોઈને હોય. અંતર વ્યાપાર એટલે શું? આ ઉપયોગનો વેપાર એ બહિર થાય કે અંતર થાય? તો ઉપયોગ લક્ષણ કોનું? જીવનું, આત્મા. માટે જે કંઈ બંધ અને મોક્ષ કોને ઘટે છે, પૂતગલને કે જીવને? એ નવ તત્વની અંદર જીવ પહેલા મૂકીને છેલ્લે મોક્ષ મૂક્યો છે. કેમ કે મોક્ષ કોનો થાય? જીવનો થાય. અજીવના મોક્ષની વાત છે એવું કે સાયન્સ છે? તો જીવ એક દ્રવ્ય એવું છે કે જે બંધાય છે અને જે છૂટે છે. કારણ કે સુખ દુઃખની ઘટનામાં, જન્મ મરણની ઘટનામાં આ જીવ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે. અજીવ દ્રવ્યને સોનું ગમે એટલું ટીપાય, લાકડું ગમે એટલું બળે, લોખંડ ગમે એટલું તપે, શેરડી ગમે એટલી પીલાય, ફૂલ ગમે એટલા ચગદાય. ફૂલની વાત છોડી દે, કેમ કે ત્યાં તો પાછો સચિત છે. પણ કોઈ પણ આવો પદાર્થ ગમે એટલો કચડાય, માટી પીલાય, તો અહીંયા સુખ દુઃખની વાત કોની ચાલે છે? જો જીવનમાં આખી વાત જો જીવ નહીં પકડાય, એટલે નવ તત્વમાં કહ્યું કે છેવટે જાણવા યોગ્ય તત્વ તો જીવ છે. અને એ જે ઉપાદેય છે મોક્ષ છે, પણ એ થાય છે એટલા માટે કે અજીવની સાથે જોડાઈ ગયો અને જીવ પણ ભૂલી ગયો. અને અજીવ તો પાંચ છે, પણ એ પાંચે અજીવની કોઈ વાત રહેતી કયા રહીએ છે? એક પૂતગલ સિવાય બીજાની વાત નથી. કારણ કે એટલી સરસ વાત કૃપાળુદેવે સૂક્ષ્મતાથી મૂકી છે, પણ સંક્ષેપથી મૂકી છે ને એટલે પકડાતું નથી. ગ્રહે અરૂપી રૂપીને, તો રૂપી કોણ? પાંચ દ્રવ્યમાં પૂતગલ. આકાશ રૂપી નથી, કાળ તો ઔપચારિક દ્રવ્ય છે, ધર્માસ્તિકાઈ નથી, અધર્માસ્તિકાઈ. તો આ જીવનો દોષ શું કેટલો? તો કે ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત. જીવબંધન જાણે નહીં, કેવો જીન સિદ્ધાંત! અરે તમે સિદ્ધાંતો જીવો જીવનો. આ નવ તત્વોમાં આખું લોક, એનું રહસ્ય, એ બધા પદાર્થો અને એના વચ્ચે બંધ અને મોક્ષની વ્યવસ્થા, પુણ્ય અને પાપની વ્યવસ્થા, શુભ અને અશુભની વ્યવસ્થા, સંવર અને નિર્જરાની વ્યવસ્થા, ક્યારે સંવર થાય ક્યારે નિર્જરા થાય, અને બંધ થાય ક્યારે શુભ બંધ થાય ક્યારેક અશુભ બંધ થાય. અશુભ બંધ થાય એ એકાંતે ત્યાજવા યોગ્ય છે. શુભ બંધ જો સાનુબંધ બંધ હોય, અતિશય સાથેનો હોય, તો એ બંધથી જીવને મુક્તિનું કારણ થાય. માટે એકાંતે શુભનો નિષેધ નહીં, અશુભનો નિષેધ. એટલે કહ્યું કે શુભના અધિષ્ઠાન ઉપર, શુભના પ્રણિધાન ઉપર, શુદ્ધના જો શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તો સાનુબંધ બંધ થાય. સાનુબંધ એટલે ઉત્તરોત્તર શુદ્ધિની પરંપરા જેનાથી નિર્માણ થાય એવો બંધ. ભલે બંધ રહ્યો, ભલે પુણ્ય બંધ રહ્યો, ત્યાં પાછો વાંધો આવે સમયસારની અંદર. જ્યાં એકાંત આવીને ઊભું રહીએ ત્યાં પુણ્ય એ છે, એક વાત સિદ્ધિ આવે. પણ પુણ્ય તત્વ હે અને ઉપાદેય છે. જો પાપાનું બંધી પુણ્ય હોય તો હે છે. પુણ્યનું મંદિર પુણ્ય સેનાથી થાય? તો કે તે પુણ્ય કર્યું ત્યારે પ્રણિધાન શું હતું? શુદ્ધ ધર્મ. માટે તને એ પુણ્ય ઉપાદે છે. એકાંત અને અનેકાંતમાં આટલો ફરક પડે. નૈવાદથી વસ્તુ દ્રષ્ટિએ સ્પષ્ટ, 100% સાચી, પણ એનું જ્યારે વ્યવહારિક રીતે ધર્મના રૂપમાં જોઈએ તો ધર્મનું સ્વરૂપ તત્વ અને વ્યવહારનો સંયોગ છે. એટલું જ્ઞાન છે એ પણ ધર્મ નથી. એટલે કહ્યું કે જ્ઞાન દર્શન અને ચારિત્ર. દર્શન એટલે જ્ઞાન છે ચારિત્રની જેવી તેવી, 80-80. ચારિત્ર ઉત્કૃષ્ટ, દર્શન દર્શન નાયરા ફરે, અમારે કાંઈ કામ નથી. શું કરશો? એટલે આ જે આખી ગાથાઓ આપણે બહાર
એમ કહે છે કે ચારિત્ર પડતા પડતા દર્શન થઈ ગયા છે, કે પેલા ચારિત્ર નહીં ગયો, ચારિત્ર પડતા પડતા દર્શન થયા.
કઈ ન કરવું, જો અનેક રીતે માર્ગ છે. કોઈ કે ચાલતા ચાલતા તું ગામ પહોંચી જઈશ, પૂછતા પૂછતા તું ગમે ત્યાં જઈશ, તો એ ખોટો નથી. પણ જેને ગામ પહોંચવાનો પેલું પ્રણિધાન છે કે નહીં, જેને ચારિત્ર લેવું છે એને આત્મા પ્રાપ્ત કરવો છે એવું પ્રણિધાન છે. અહીંયા તો એ જ્યારે ચારિત્ર લે છે ત્યારે આપણે તો મહાત્મા થવું છે, આપણે મુક્ત થવું છે એવું પરિણામ. તો ચારિત્ર લેતા લેતા વ સાધન બાર તદપી કછુ ઓર રહા, એનાથી કંઈક જુદું છે એ પેલા પકડ ને, પછી ચારિત્ર નહીં હોય તો તારો મોક્ષ થઈ જશે. વસ્તુને સમજવા માટે અહીંયા આજે બહુ સરસ વાત મૂકી છે, સમિતિ અને ગુપ્તિ. આ સમિતિ ને ગુપ્તિની વાત સાધુ જીવનની અંદર, કારણ કે હવે સાધુનું એક જ લક્ષ થયું, પંચમહાવ્રત ધારણ કર્યા, લક્ષ શું થયું? મોક્ષ. અને એ મોક્ષ માટે એને જે આચાર ધર્મ મળ્યો એનું બેઝ શું? અહિંસા. અહિંસા પાંચ મહાવ્રત જેને લીધા, સાધુ થયો તો પાંચ મહાવ્રત ધારણ કર્યા. આ પાંચ મહાવ્રતનો બેઝ શું? અહિંસામાં. હવે તું અહિંસક છો, હવે જગતમાં અનંત જીવો છે, પણ તું સાધુ થયો ને તારે તારી મુક્તિ જોઈએ છે, તો કોઈ જીવની વિરાધનાથી તારી મુક્તિ થાય નહીં, કોઈ જીવની હિંસાથી તારી મુક્તિ થાય, કોઈ જીવની કિલામણાથી દુભવણીથી એને કોઈ પણ પ્રકારે સંતાપમાંથી જીવની મુક્તિ સંભવિત નથી. સર્વ જીવોની અંદર જ્યારે સર્વદ્રષ્ટિ થાય, સમદ્રષ્ટિ થાય, સર્વ જીવો સાથે મૈત્રીનો ભાવ થાય, એ જ જીવ મુક્તિના માર્ગ ઉપર આગળ વધી શકે. હવે તારે ચારિત્રનો માર્ગ ઘણો લાંબો છે, અનેક પ્રકારના વિધિ વિધાન ક્રિયા અનુષ્ઠાન અધિષ્ઠાન બધું જ કરવાનું છે, પણ એના કેન્દ્રમાં અહિંસા, અને અહિંસા જો સંપૂર્ણપણે પાલન કરવું હોય તો સમિતિ ગુપ્તિ. આ સંપૂર્ણ અહિંસાનો માર્ગ છે કે સમિતિ ગુપ્તિ જો તું પાલન કરીશ તો તારી મુક્તિમાં સાધુ થયો છો તો મુક્તિનો માર્ગ હવે સર્વથી સર્વકર્મોથી સર્વથા મુક્ત થવું. તો મુક્ત થવું હોય તો નવા કર્મો ન બંધાય, એટલે સંવર અને એનું નામ સંયમ. તો નવા કર્મો નહીં બંધાય તો સાહેબ એવી વાત કહી, એ દસ વૈકાલિક સૂત્રની અંદર શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો, સાતમી ગાથા શું કર્યો કે સાહેબ આ છકાઈના જીવનું સ્વરૂપ અમને સમજાવ્યું તમે, જીવના જુદા જુદા સ્વરૂપ એ અમને સમજાવ્યું, તો હવે તો પ્રશ્ન થાય છે કે કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ કે એકય ક્રિયા શક્ય જ નથી, સેના વિના શક્ય નથી, કેમ કે આવા સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો છે. હવે એની હિંસા ન થાય એમ તમે કહો તો અમે તમને તમારી સામે બેસી પણ શકીએ એમ, તો હવે શું કરવું? જીવની મુક્તિ અસંભવિત છે. ત્યારે એ મુનિએ એના શિષ્યને જે ગાથા આપી, જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સહે જયમ ભુજંતો ભાસંતો પાવમ કમમ ન બંધઈ, યત્નાથી ચાલવું, યત્નાથી રહેવું, યત્નાથી બેસવું, યત્નાથી સૂવું, યત્નાથી ખાવું, યત્નાથી બોલવું, આવી સાવધાનીથી વર્તનારા સાધુને કર્મબંધ થતો આગમ બાદ. સૂત્ર શું આપ્યું? કોઈ જીવો આવે જ નહીં વચમે, વાયુકાયમાંથી બધા જીવો હટી જાય, અપકાયમાંથી હટી જાય, પૃથ્વીકાયમાંથી હટી જાય, એને વિહાર ધર્મ તો કીધો જ ભગવાને, આ બધું હશે, પણ તારે એક કચ્છુ ઓર રહાવું સાધન છે, એ કચ્છુ ઓરને પકડી લેવું, કચ્છું વરા છે કે તારો હવે પ્રણિધાન અને તારો ભાવ, તારી ભાવધારા હવે શુભ થાવો આ સકળ વિશ્વનો, એવી ભાવના હવે સર્વ જીવનું ઈચ્છો સુખ. હવે હું કોઈ જીવની દુભવણી ન કરું. પુષ્પ પાંખડી જા દુભાઈ જીનવર નહીં ત્યાં નહીં. અરે કેટલી સૂક્ષ્મતા મૂકી, કેટલી સૂક્ષ્મતા! અને આ સૂક્ષ્મતા બાહ્યથી નહીં, અંતરની ભાવધારાથી. તું અહિંસક જ રહીશ, તું સર્વ જીવોનું કલ્યાણનો જ ઈચ્છુક છો, અને આ પ્રકારે કર્મબંધ તારા થશે નહીં. આવું જે કહીએ શાસ્ત્રની અંદર કે પાવમ કમ્મમ ન બંધઈ, એવા સાધુને કર્મબંધ થતો નથી, થતો નથી. એમાં ક્રિયા થતી નથી એમ નહીં, ક્રિયાનું પરિણામ થતું નથી એમ નહીં, પણ એ ક્રિયામાં પોતાની ભાવધારામાં કોઈ કર્મને લગતો દોષ એ નથી. પોતે નિર્દોષ ભાવે કરે છે, ભાવધારા નિર્દોષ છે. એક નિર્દોષતા જેને આપણે કહીએ કે નિર્દોષ નરનું કથન માનો, જેનામાં એક પણ દોષ ન હોય એવો નિર્દોષ. અને બીજો નિર્દોષ ભાવે કામ કરવું, એટલે કોઈના પ્રત્યે મારાથી કોઈ દોષ ન થાય એવી જાગૃતિ, આ નિર્દોષ ભાવ. મારો નિર્દોષ ભાવ, મારી નિર્દોષતા શું છે કે હું ક્યારે સપનામાં પણ કોઈનું કદી બુરું ઈચ્છતો ઈચ્છું નહીં. આવું મારાથી ઈચ્છા થઈ હોય તો એને પણ હું વસી રહું છું, એટલે પ્રતિક્રમણમાં વસી રહેવામાં ક્રિયાને વસી રહે છે કે ભાવને પણ વસી રહે છે. શું કહે છે, કોઈ પણ જીવની હણ્યો હોય, હણાવ્યું હોય, હણતાને અનુમોદ્યું હોય, તે સભ્યું મન વચન કાયાએ કરી, પછી એ પાછું જાણતા કે અજાણતા, સૂક્ષ્મ કે બાધક. તમે વિચાર તો કરો, શાસ્ત્રકારોએ આ જીવની શુદ્ધિનો મોક્ષ કયો, આ શુદ્ધતા છે. હવે આપણી પાસે જો એ સૂક્ષ્મતા ન હોય અને સ્થૂળ દ્રષ્ટિ હોય તો આપણે કર્મબોધની વ્યવસ્થામાં ક્યાં ચાલ્યા જાય, બહાર જાય. અને તો પછી જગતમાં કોઈ જીવનો મોક્ષ સંભવી શકે નહીં, કેમ કે લોકનું સ્વરૂપ તો રહેવાનું જ છે, જે છે તે બદલવાનું છે પોતાના ભાવનું સ્વરૂપ. લોકનું સ્વરૂપ બદલવાનું નથી, પોતાના ભાવનું સ્વરૂપ બદલવાનું. અને બંધ છે એ તારા પરિણામની ધારા ઉપર છે. તો આ બધી જ ગાથાઓ એક એક લઈએ કે સાથે લઈએ, આમાં ક્યાંય છતાંય કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એની આપણે વિચારણા કરી શકીએ. દોષ પડે, કેમ કે હવે એમાં ભાવની અંદર તમારી તીવ્રતા કેટલી છે એના ઉપર વિશેષ વિચાર કરવો પડે. હિંસક ભાવ છે તો એ છે કે કેમ, તો જુદી જુદી ભૂમિકાએ સચિત અને અચિતનો એક જેને કંઈ વિવેક કરવો. તો સચિત અને અચિતનો વિવેક આપણે કરીએ કે ભાઈ શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધા પદાર્થો, અને શાકભાજીમાં પણ જે કંદમૂળની જાતના છે, બહુબીજની જાતના છે, અનેક પ્રકાર, એનો તમે વિવેક કરતા ગયા તો શું કર્યું કે જેમાં ઓછો દોષ હોય, ઓછી હિંસા નહીં, ઓછો દોષ. કેમ કે જીવનનું પાલન પોષણ એ જીવ કરતો હોય છે. એ કરવામાં એણે આ સમિતિ ધર્મ અને ગુપ્તી ધર્મ આચર્યો. પ્રાયોરિટી શું છે, ગુપ્તિની કે સમિતિની? ગુપ્તી. પ્રાયોરિટી તમે જીવન જો કશું જ કર્યા વિના ચાલતું હોય તો ગુપ્તિ, પણ ગુપ્તિથી જીવન પરિવહન થતું નથી. એટલે હવે કરવું પડે છે, પ્રવૃત્તિ કરવી પડે છે. જો અહીંયા આપણને સરસ શબ્દ મૂક્યો છે, ગુપ્તિ અને 387 ગાથા, ગુપ્તિ દ્વારા એટલે ગમન આગમન આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે દોષો મુનિને લાગતા નથી, તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે અને પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. કેમ કે આપણને પત્રાંક 486 આપણે હમણાં ગયો, પ્રમાદને શ્રી તીર્થંકર કર્મ કહે છે અને અપ્રમાદ તે અકર્મ છે. તો પ્રમાદ એટલે સમિતિ અને ગુપ્તિ એ બંને પ્રમાદને રોકે છે. ગુપ્તિમાં એને બહુ રોકાવા પણ નથી, ગુપ્તિમાં બહુ સાવધાની રાખજે, બહુ જઈના રાખજે, બહુ યત્ન રાખજે, ગુપ્તિમાં લાગુ પડે. ગુપ્તિમાં તો તું અટકી ગયો છે, વાત પૂરી થઈ છે. મન વચન કાયના યોગની મનોગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ, મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં છે તો ત્યાં જૈણાનો મંત્ર નથી આવતો. સમિતિમાં જ્યારે પ્રવૃત્તિ કરવી પડે, પ્રવૃત્તિ કરવી પડે ત્યારે એને સમિતિ જો હોય તો એ પ્રવૃત્તિમાં દોષ ઉત્પન્ન થતા નથી. એમ આપણે જીવન જીવવા માટે કોઈ પણ પ્રકારનું આહાર પ્રયોજન એ જીવન જીવવા માટેનું છે. શરીર છે ત્યાં સુધી શરીરના ધર્મો છે અને એ ધર્મની અંદર બે પ્રકાર છે. હવે સૂક્ષ્મતાની વાત કરી છે એટલે આપણે વિચારવા કે એ ધર્મ એક ક્ષુધા કર્મ છે, તૃષા કર્મ છે, એ ઉદય છે અને ઈચ્છા પણ છે. હવે કઈ જગ્યાએ વધારે પાપ લાગે અથવા કર્મ બંધ પડે? જ્યારે આહાર લેવો છે એ ઉદય કર્મ છે. તો મુનિએ એના માટે જો ફેર પડ્યો, ગ્રહસ્થને પોતાનો રસોઈ આહાર બનાવવો અને મુનિને વર્જ્ય છે. વર્જ્ય એટલા માટે કે તને ગોચરી ન મળે તો તું ઉપવાસ કાંચન કર. એ ભૂમિકામાં છે, એ હવે ગ્રહસ્થ એ ભૂમિકામાં નથી. એટલે એને ત્યાં કહ્યું છે કે ગોચરી મળે તો ઠીક છે, ને તો તું રસોડું શરૂ કરીશ માં, કે હવે આ શ્રાવકો કોઈ વોરાવતા માટે એ રસોડું શરૂ કરી, તું શાકભાજી લેવા જઈશ માં. એથી આગળ તારા નિમિત્તે બનાવેલો આહાર તું લઈશ નહીં. સમજાય છે કેટલી સૂક્ષ્મતા? કે સાહેબ મેં રસોડું ન કર્યું પણ ઓલાએ મને કીધું અને વાત સવારે થઈ ગઈ હતી, તો ત્યાં એને દોષ લાગે છે આહારમાં. શું કામ લાગ્યો? આહાર દૂષિત નથી, એની સમિતિ ભાવ. તારા નિમિત્તનો આહાર પણ તને ખપે નહીં, અને એવો ન મળે સુસ્તો આહાર તો ચલાવી લઈ. સુસ્તો આહાર ન મળે તો ચલાવી લીધે. સુસ્તો હોય ને કોઈ આપે નહીં તો તોય ચાલે, તોય માગતો નહીં. ઘરમાં આવ્યા છે સાધુ સાધ્વી, એ જુએ છે ઘણી બધી વસ્તુ પડી છે તમારા ટેબલ ઉપર, તમારું આ બધું, અને તમે એને નિમંત્રણ નથી કરતા. તો અદત્તાદાન યાદ છે, તમે એને કહેતા નથી. તમે તેમ જ કહો, સાહેબ રોટલી લેશો, સાહેબ દાળ લેશો, શાક લેશો, પણ એને જોઈ છે કોલું ફરસાણ ખાખરાઈ જોઈ છે, આ પૈડા છે, એ માગે નહીં. જો માગે તો દોષ છે. એ બધું એ ચાલાકી નહીં કરવાની. સમજવો છે, ભાવ ધર્મ સમજવો છે, બુદ્ધિનો ધર્મ નથી સમજવો. ભાવ ધર્મ એ છે કે ગૃહસ્થના ઘરમાં ફ્રૂટ પડ્યું છે. મુનિ ક્યારે માગે નહીં, કારણ કે એનો પહેલું સડી જેવો પદાર્થ પણ જો માગવા માગ્યા વિના લેવો નહીં, તો કોઈ પણ વસ્તુ એને અદત્ત નિમંત્રણ કરે, વિનંતી કરે, સાહેબ આલો સાહેબ આલો, ત્યારે એને ખપ છે નથી એ વાત બરાબર છે. પણ એને પોતે સ્વ ઈચ્છાથી માગણી કરે. તો આખા આ પરિણામ ધર્મ સમજવો છે, આત્માનો અંતર વ્યાપાર. આવો અંતર વ્યાપાર એનો અદત્ત દાનમાં એ સ્થિત છે, એ પોતે ગોચરી આહારી છે, અને આહાર કરે છે ત્યારે એવો જ આહાર એટલો જ કરે છે કે જેટલો અનિવાર્ય છે, જેટલો મિનિમમ પોસિબલ છે. કે ભાઈ આ વસ્તુ ગ્રસ્ત છે તો આહાર કરે છે, એટલા માટે કુટુંબનું પાલન પોષણની જવાબદારી છે, અને તે સમયે હું કરું છું ત્યારે એની ભાવધારા શું છે. હિંસક વૃત્તિથી એ રસોઈ કરે છે કે અહિંસક વૃત્તિથી કરે છે કે આમાં કોઈ બીજો મારી પાસે તો એ હિંસક વૃત્તિથી રસોઈ નથી કરતો. એટલા માટે જ્યારે શાકભાજી સમારતો હોય ને એમ લાગે કે આની અંદર ઘણી જીવાત છે. ઋતુ ખરાબ છે અને એમ થાય કે આ બધું જીવાત પડી ગઈ, મીઠાઈ છે, ફૂગ ચડી ગઈ છે, અરે આ તો નિગોદ ઊભી થઈ જાય. ખાખરા છે તો ફૂગ ચડી ગઈ છે, પાપડ છે તો ફૂગ ચડી ગઈ છે, સૂકો મેવો છે તો ફૂગ ચડી ગઈ છે. અને એટલું તો જ્ઞાન આવ્યું છે હવે કે સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ આવા સ્થાનમાં જ્યાં ભેજ છે, જ્યાં આર્દ્રતા છે, ત્યાં થતા વાર ન લાગે જીવના પ્રકારે. તો તે સમયે અહિંસાથી રસોઈ કરવી છે, હિંસાથી નથી કરવી. તો એ વસ્તુ તો એને ત્યાં જેટલું બની શકે એટલું, જેને કહીએ એટલું કરે છે. ભાવ પાછો અહિંસક છે, પણ ભાવ અહિંસક હોવા છતાંય કેટલીક પ્રવૃત્તિ ઉદયની સાથે ઈચ્છાથી પણ, તો તેટલા પ્રમાણમાં દોષ થાય છે. અને જીવનમાં દોષ ન થાય એવી પ્રકારનું જીવન તો શક્ય નથી, પહેલા એ સમજી લો. સિવાય કે ગુપ્તી, અને ગુપ્તી મુનિ ધર્મની અંદર છે, ગ્રસ્ત ધર્મમાં નથી. ગ્રસ્તના બારે બાર વ્રતમાં વિરમણ છે, અટક. ગ્રસ્થને રસોડું ન કરવું અને માગી ખાવું એ ધર્મ નથી, કે યાચક નહીં થવું. તો એ ધર્મ અપેક્ષાએ સમજવો પડે. તે બરોબર છે કે આપણે જે કંઈ કરીએ પણ એમાં યત્ન રાખવી, યત્નથી ધર્મ છે. કે આપણે શાકભાજી સમાયેલા, આપણે કોઈ પણ પ્રકારનું અનાજનો ઉપયોગ કર્યો, આપણે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કર્યો, તો વિવેક રાખવો પહેલાં સચિત અને અચિત, પ્રત્યેક અને સાધારણમાં. વનસ્પતિમાં શેનો પ્રત્યેક અને સાધારણમાં આવો વિવેક રાખીને પછી ઉપયોગ લગાવીને જેટલું બની શકે એટલું. અને આવા દોષો જીવન છે એટલા માટે પ્રતિક્રમણ કરવું. શું કામ? કે જીવન છે એમાં જાણે અજાણે દોષ થયા વિના રહેતો નથી. કેમ કે જીવનો આધાર છે એ કા આહાર છે ને કા ઔષધિ છે. કા આહાર અને કા ઔષધિ. તો ઔષધિમાં પણ જો હિંસક નથી ને, તો બને એટલી વનસ્પતિજન્ય ઔષધિ સારી. કેમ કે વનસ્પતિજન્ય ઔષધિ એ શરીરના આહાર વર્ગણાના પૂતગઢ છે, ઔષધિ છે એમાં પણ આહાર વર્ગણાના પૂતગઢ છે. પણ એલોપથીને દેવામાં તો શું છે, કેમિકલ છે, એ આહાર વર્ગણ છે જ નહીં, એનાથી શરીર બંધાય જ નહીં. કેમિકલથી શરીર બંધાય તો લોકો કાચ ખાય, કાગળ ખાય, માટી ખાય, એનાથી શરીરનું બંધારણ થાય ખરું, હૃષ્ટપુષ્ટ થાય, બે કપ દૂધ પીએ તો થાય, પણ ખીલા ખાવાની ટેવ પડી ગઈ છે, ન ખાય. એનાથી આહાર વર્ગણા, આ વર્ગણા પૂતગલની છે, એના 22 પ્રકાર છે. એમાં શ્વાસ વર્ગણાથી શ્વાસ લેવાય ને કર્મ વર્ગણાથી કર્મ બંધાય, આહાર વર્ગણાથી કર્મ ન બંધાય. એ પેલા એ કર્મમાં પરિવર્તિત ન થાય, એને ભાવ સાથે જોડવામાં. અત્યારે તમે આહાર વર્ગણાથી શરીર બંધાય અને કાર્મિક વર્ગણાથી કર્મ બંધાય. ક્યારે બંધાય એ વાત પછી, બેને ભેગ ન કરી કે આહાર લીધો એટલે કર્મ બંધાઈ ગયા, એનાથી બંધાય છે. જાજો આહાર ખાવ એટલે જાજા કર્મ બંધાય, કે થોડું ખા અને તારો એની અંદર ભાવ અત્યંત ઉત્કૃષ્ટ હોય તો કર્મ ઘણા બંધાય. લુબ્ધતા વધારે હોય તો ખાધું તો બે કોડિયા, પણ કેવું ખાધું, કેવા ભાવથી ખાધું. આખો માર્ગ જે છે ઉપયોગનો છે. એટલે કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ આગળના વાક્યમાં આપ્યા છે, પાંચમાં, ઉપયોગ તે ધર્મ અને ક્રિયા તે કર્મ. આ ધર્મ ઉપયોગ રૂપી ધર્મ એ આપણો આત્માનો અંતર વ્યાપાર, બસ આ એટલું ધ્યાન રાખવું. પછી બૈના કરે જીવનની અંદર સંપૂર્ણપણે, એટલે 13મા ગુણસ્થાનક ઉપર સ્વયં પરમાત્મા સર્વજ્ઞ થયા છે, ઘાતી કર્મનો નાશ છે, એને પણ કર્મ બંધાય છે. કયા બંધાયા? ઇરિયાપથિકી બંધાયા. એક સમયે બંધ પડ્યો, બીજે સમયે ઉદયમાં આવ્યો, ત્રીજે સમયે નિવૃત્ત થયો. ચાલ્યા કરે છે પરંપરા, પણ હવે એ બંધ એને બાંધી શકતો નથી. એને શરીર છે તો પણ કેવું, બળેલી સિંદરી જેવું. આત્મા ઉપર કોઈ બંધના પરિણામ એ કરી શકે નહીં, એવી સૂક્ષ્મતા ધર્મની અંદર છે. એ સૂક્ષ્મતાની અંદર જો બહુ એકાંતમાં જઈએ તો એમ થાય કે જીવવા જેવું જ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ નથી. પછી આઈમ્બેલ ની અંદર રસોડું થાય એમાં કર્મ બંધ થાય કે ન થાય,
એનાથી ઓછું થાય કે સાહેબ?
એટલે તો પ્રશ્ન, પણ પ્રશ્ન એ છે કે પછી ઓછું થાય, પણ થાય ખરો કે નહીં? તો પછી સમજ, પ્રશ્ન શું છે સમજ. અત્યારે બસ આવું બાહ્ય દ્રષ્ટિ હોવાના કારણે બસ આવું ઉપદેશ દેવાનું વધી ગયું છે ચારે બાજુ. અરે ભાઈ, જ્યાં સુધી સાધુ પણ લીલોત્રીનો કલ્પ રાખે છે કે નહીં રાખે છે, કારણ કે સમજે છે કે જ્યાં સુધી આ નથી ત્યાં સુધી શું કરું. તો બને એટલું જીવન નિર્દોષ જીવવું, બને એટલું ઉદય આધારિત જીવવું, ઈચ્છાના પ્રમાણને ઓછું કરતા જવું અને હિંસાના પ્રમાણને ઘટાડતા જવું, એ ઘટાડવા માટે યત્નાનું પ્રમાણ વધારતા જવું અને ભાવની શુદ્ધિ રોજ કરતા રહે. જેની ભાવ શુદ્ધિ વધશે એને કદાચ પેલું હિંસાનું પરિણામ પણ એને નડશે, કેમ કે એની સમિતિની ધારા, એની અપ્રમત્તાની ધારા એટલી બધી પાવરફુલ છે. અને એમાં કદાચ કંઈ થાય તો આલોચના કરવી, ક્ષમાપના કરવી, પ્રાયશ્ચિત કરવું, આ ત્રણ તો જબરજસ્ત છે પાછા. આલોચના, પ્રાયશ્ચિત અને ક્ષમાપના. તો રસોઈ કરતી વખતે પણ શાકભાજીની સામે પણ આલોચના જો હોય તો એનો ભાવ નથી. અને એ બધું તંત્ર પછી આપણે ચર્ચામાં એટલા માટે પડતા કે રોજબરોજના વ્યવહારમાં આવું કરવા જતા ક્યાંક મૂળ ધર્મ પાછો, આ પાછો ક્રિયા ધર્મમાં આવતા ભાવ ધર્મ ભૂલાઈ ગયો છે. ક્યાં ન થાય, શાક ન સમરવું, હું તો હવે કાલથી રસોઈ નહીં કરું, મરી જાય ને આપણે, આપણે ક્યાં માગવા જવું,
આપણે ગોચરી લેવા ક્યાં જવું,
આપણે. એટલે બને ત્યાં સુધી, બાકી તો આ બધા શાકભાજી વગેરે છે ને, પ્રત્યેક વનસ્પતિ ખાય છે એ ત્યાંથી એના શાકભાજીમાંથી લઈ લીધું, એટલે આપણી પાસે આવે છે ત્યારે એની સચિત અવસ્થા ઓછી નથી હોતી. અમુક કાળ જાય એટલે બધું અચિત થઈ જાય છે. પુષ્પ પણ ડાળ ઉપરથી પડી જાય પછી અચિત થાય, ફળ પણ ઝાડ ઉપરથી પડી જાય પછી અમુક સમયે અચિત, એટલે એમાંની ચેતના ચાલી જાય છે. પાછું ઝાડ છે એક જ, પ્રત્યેક વનસ્પતિ કાયમાં એક, પ્રત્યેકનો એક જીવ, આ અનંત કાય નથી. અહીંયા બટાટાની વાત નથી, ડુંગળીની નથી, કંદમૂળની નથી. કંદમૂળની અંદર તો ગમે તેની પાસે ગમે તે સ્તરે આવ્યા તો પણ અનંત કાય છે, એમાં જીવ છે, એ અચિત થતું નથી. ત્યારે પ્રત્યેક વનસ્પતિ કાયનું સ્વરૂપ એવું છે. અને જો તમને વનસ્પતિ શાકભાજીમાં જ આટલા બધા ઊંડા ઉતરી જાય તો ઘઉં, બાજરો, જુવાર, ચોખા શું છે? હા, જે આપણે ચિંજરા ખાય છે એ ચણા છે ને આપણા, અને લીલા વટાણા છે એ જ વટાણા છે, અને જે મગની સિંગ મળે છે એ જ મગ છે આપણા. તો આપણે કઈક કે કઈક પાઠમ છે દાખલા મગ કરજો, પણ મગ એ થયું ને એટલે શું, એટલે એ જ કહું છું એ સમજવાનું છે કે એ એની અંદર અચિતપણું થઈ ગયું છે. કોઈ પણ અનાજ 12 મહિના થાય એટલે એની અંદર પૂરેપૂરું અચિતપણું થઈ ગયું, ત્યારે હવે એ માત્ર પૂદગલનો સમૂહ છે, એમાં કોઈ સચિત તત્વ નથી. માટે એવી છૂતાછૂતમાં સમજ્યા વિના ન પડે. એટલે પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય એના પણ કેટલા સરસ ભેદ આવ્યા છે. તો જ્યાં બને ત્યાં સુધી આપણને જ્યાં જ્યાં છતાંય જ્યાં શંકા જાય ને તો એનાથી આ ઓછું કરવું. આપણે જીવીશું ને તો હાલત ના કોણ કરશે. તો સમિતિ ને ગુપ્તિ નો આ મંત્ર છે. ગાથાઓ આપણે આજે એક એક નથી લીધી, કેમ કે દરેકની અંદર સૂત્ર એ જ આપ્યું છે, યત્નાનું આપ્યું છે. મુનિ માટે 2 આપ્યા છે, યત્ના અને ગુપ્તિ. શ્રાવકો માટે યત્ના, મોક્ષ માળામાં પાઠ યત્ના. આપણે પુસ્તક આપ્યું છે યત્ના, જૈણા. 10 વૈકાલિકની અંદર સૂત્ર આપ્યું છે જૈણા. ધર્મ જૈણાથી પાલન કરી શકાય, એટલે જીવદયા એ જૈનોની કુળદેવી છે. જો નિવેદ કરવા હોય, માનતા માનવી હોય, જો સુખ જોઈતું હોય તો જગતની અંદર જીવો થકી જ સુખ મળે, અને દુઃખ મળે છે એ પણ જીવોની વિરાધનાથી જ દુઃખ મળે છે. બીજા પદાર્થ સાથે કંઈ સંબંધ જ નથી, બીજા દ્રવ્ય કોઈ તારા સુખ દુઃખનું કારણ નથી. એટલે જગતના જીવોની મૈત્રી કર તો તને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ મળે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. એટલે સર્વ જીવો પ્રત્યેનો જો મંગલમય ભાવ હોય તો એ જ આ ધર્મની અંદર આપણે સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામ, બધા જ લોકો જગતના જીવો સુખી થાવ, બધાએ શાંતિ પામો, બધાએ આરોગ્ય પ્રાપ્તિ. જેને જે કરવું એ ભલે કરતો હોય, પણ મારી ભાવના શું છે? બધાનું સુખ. આ ધર્મ કરુણાનો છે, આ ધર્મ મંગલનો છે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકાર પ્રધાનમ સર્વ ધર્માણ જૈનમ જય. આ એક જૈન ધર્મ જૈન દર્શન જગતમાં એવું છે કે જેને લોકના સર્વ પ્રકારના સર્વગતિના સર્વ જીવોની જેને રક્ષાનું સૂત્ર અપનાવ્યું છે, સર્વ જીવોની શાંતિનો પાઠ જેને લીધો છે. એટલે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાશમ સર્વે સુખી ભવંતુ લોકા. એવી વાત છે સમિતિ ને ગુપ્તિની અંદર વિશેષ. લાગે પરઠવું એનો ધર્મ કે પરઠવું જોઈએ. એ એની મેળે એની અંદર એકબીજાનું થઈ જાય પરઠવામાં, તો પરઠવામાં સૂકી જગ્યા જો હોય તો ના થાય.